केहरी सावक जनमन बन के मानसना भगवान नो जे स्वजन छे ते परिजन स्वजन आत्मीय जे कहवाय भगवान नो आत्मीय कोण होय भगवान नो भक्त घरमाय आत्मीय कोण होय जे नजीक रहेनारो होय जे सेवा करनारो होय ए संतान पण जे दूर ज रहेतो होय એ ના સેવા કરી શકે ન આત્મીય બની શકે. અહિયાં તુલસીદાસજીએ કહ્યું કે હરી સાવક સિંહનું બચ્ચું હોય શક્તિશાળી ભલે નાનું સુંદર દેખાય તો એ સાવક જનમન બન કે જે ભક્તો છે ઉપાસકો છે એના મનરૂપી વનની અંદર એ સિંહ સમાન સિંહના બચ્ચા સમાન છે. કોણ? ભગવદ કથા, ભગવાનની કથા ભક્તો સાધકોને ઉપાસકોના સંતોના મનની અંદર સિંહના બચ્ચા સમાન છે. કોઈ આ સંત વન સંતના મનના વનની અંદર કોઈ બીજું કોઈ બેસી ના શકે, શિકારીઓ અંદર બેસી જ ના શકે. કારણ કે બધા લાકડા કાપવા વૃક્ષો કાપવા વાળા અંદર પ્રવેશી ના શકે. કેમ કે અંદર તો સિંહ છે, વાઘ છે, જવાય જ નહીં ત્યાં આગાડી. એમ પિતા ફરે એમ ભક્તોના મનની અંદર પ્રવેશતા પાપને ભીખ લાગે. કલયુગના પાપો છે, અત્યારે જુઓ છો ને કેટલા પાપ દેખાય છે કલયુગના. જોતા સાંભળતા આમ ધ્રુજારી છૂટી જાય એવા કલયુગના પાપો બધા એના મનમાં પેસવાના જ છે. પણ સાધક કે જે ભગવત ભક્ત છે એના મનમાં પેસી તો જુએ, તરત જ ભગવત કથાનો સત્સંગ એને ફાડી ખાય, મેં પેસવા જ ના દે કોઈ પણ પાપ નહીં, કોઈ પણ દુરાચાર નહીં. જો અંદર પેસે ને તો એનું નિકંદન કાઢી નાખે, ફરી અંદર પેસે. તો એ આવી શક્તિ ભગવદ સત્સંગની અંદર ભગવદ કથાના સત્સંગમાં રહેલી છે. તમે વિચાર કરો, પરીક્ષિતને શ્રાપ મળ્યો, સાતમે દિવસે મૃત્યુ નિશ્ચિત છે, કેવી ચિંતા થાય. એક ફાંસી આપેલો માણસ હોય એ દાડા ગણતો હોય, છેલ્લે કલાકો ગણતો હોય અને છેલ્લે મિનિટો ગણાતી હોય, એની માનસિક અવસ્થા કેવી હોય? પણ પરીક્ષિતની માનસિક અવસ્થા જુદા જ પ્રકારની હતી. પરીક્ષિતના મનની અંદર ભગવદ કથા, ભગવદ સ્વરૂપ, ભગવદ સ્મરણ બેઠેલું હતું. એટલે એ મોતનું અજ્ઞાન એનાથી દૂર રહ્યું. અને કહેવામાં પણ આવ્યું, પરીક્ષિત હવે સમય પૂરો થયો છે, તક્ષક આવી રહ્યો છે. તો બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તક્ષક કરડશે તો આ શરીરને કરડશે, મને ક્યાં કરડવાનું છે. એ તક્ષક મૃત્યુના ભયને ભગવદ સ્મરણનું જે ત્યાં આગળી ઉપસ્થિતિ છે એમની ભગવદ કથાની ભગવદ સ્મરણની, એને કારણે મૃત્યુને પણ મારી નાખ્યું. મૃત્યુ તો મરી ગયું રે લોલ, મોતને પણ મારી નાખ્યું. અહીંયા આગાડી તુલસીદાસજીનો ઉલ્લેખ એ રીતે છે કે હરી સાવક આ સિંહ બચ્ચો છે, કઈ સામાન્ય નથી. જન મન બનકે દરેક ભક્તજનના મનની અંદર ભગવત કથા રૂપી સિંહ બેઠેલો છે. ગીરના જંગલમાં જાવ તો ખરા એકલા, આપણે જોયું છે સારી રીતે નિરાંતે 10 કલાક એકલા જ બેઠેલા છે. ત્યાં થઈને સિંહ વાગે, સિંહ પસરણ પસારા થયેલા છે. ભય જ ના હોય કે ભગવત સ્મરણ અંદર બેઠેલું હોય એને કશી અસર. જ્યાં ભગવત ભક્તના મનની અંદર ભગવાન સ્વયં બેઠેલા હોય તો ભગવાનની સર્જેલી આ સૃષ્ટિની સહેજે બીક એને ક્યાં લાગવાની હતી? સિંહ એ તો એ પરમાત્માનું સર્જન છે એની સૃષ્ટિમાં. તો સિંહ રામ મય સબ જગ જાની એનામાં બેઠેલો છે. તુની ચય સ્વભા કે ચ પંડિતા સમજા ઋષિના, બધામાં હું જ બેઠેલો છું, મને ક્યાંય કરડવાનું કે. એ ભાવથી ભગવદ સ્વરૂપ, ભગવદ સ્મરણ, ભગવદ સત્સંગ જ્યાં હૃદય માનસમાં બેઠેલું હોય ને ત્યાં સુધી આ જગતનો કોઈ પણ ભય એને સ્પર્શ કરી શકે નહીં, નડે નહીં. કોઈ મને સંસાર રહુ નિજ નામ તણે આધાર, પોતાના સ્વરૂપની અંદર બેઠેલો હોય એને કોઈ પણ બીક ક્યાં લાગવાની. એવા ભાવથી તુલસીજીએ આ ભગવત કથાના સત્સંગની શક્તિનું દર્શન કરાવ્યું. આ તાકાત છે, પણ જેની પાસે સત્સંગ નથી, ભગવત ભક્તિ નથી, ભગવત સ્મરણ નથી, એ ભીરું છે, કાયર છે અને બધાથી એ પરાજિત થવાનો છે. કામથી, ક્રોધથી, લોભથી, વિકૃતિઓથી, વાસનાઓથી હારેલો જ છે. જીવતા છતાંય કલયુગના પાપોનો માર ખાઈ ખાઈને મરેલો છે. એ શક્તિ આપનાર એક ભગવત કથા છે કે જેના વડે માણસ ક્યારે કશાયથી ચેત પણ બીતો નથી. અને એના માટે કહ્યું કે હરિ સાવક જન મન બન કે, ભગવાન ભગવાનના ભક્તના મનની અંદર કે શ્રી સિંહ પોતાનું રાજ સ્થાપીને બેઠેલો છે. કે બીજા કોઈને અંદર ચોર ને લૂંટારા ને કામ ક્રોધ લોભ લૂંટે જારે ચોર, આ બધા ચોર છે, અંદર પેસીને લૂંટી જવાના. પણ જંગલમાં સિંહ બેઠેલા હોય એ જંગલમાં કોઈ કોઈ પાપ પ્રવેશી શકે નહીં. એને એના આગળ કહ્યું અતિથિ પૂજ્ય પ્રિય તમ પુરારી કે, અને શિવજી શિવજીના પૂજ્ય છે અને એ ભગવાન શિવના અતિથિ પણ પ્રિય અતિથિ છે. ભગવાન જેને આંગણે અતિથિ થઈને જાય છે, શિવજીના આંગણે ભગવાન મહેમાન તરીકે નહીં, ઓચિંતા સરપ્રાઈઝ અતિથિ સીધા જ કે આવ્યો છું કેમ, બસ મજા. અતિથિ પૂજ્ય પ્રિયતમ પુરાર, ભગવાનને ભગવાન જેને આંગણે વગર બોલાવે ચલાવે સામે ચાલીને જઈને ઉપસ્થિત થઈ જાય આવ્યો એનું નામ અતિથિ. કેટલો આનંદ, કોઈક સહેજ મોટો માણસ ઘરમાં અચિંતો આવે તો તમે આવ્યા, આ તો ભગવાન પોતે આવ્યા હોય તો કેટલો આનંદ. સેવક સદન સ્વામી આગમન મંગલ મૂલ અમંગલ દમનુ, ભગવાન રામને પહેલા રાજ્યાભિષેકનો સમાચાર આપવા માટે ગુરુ મહારાજ વશિષ્ઠ જાય છે. પ્રભુ મને કહ્યું હતું, આજ્ઞા કરી હતું હું આપને ત્યાં સામે આવત, આપ કેમ પધાર્યા, આપે કષ્ટ કેમ લીધું. અતિથિ ભગવાન શિવના અતિથિ ભગવાન સીતારામજી, અને એમને એટલો બધો આનંદ છે કે પોતાને ત્યાં અને એ પાછું વનમાં પહાડની અંદર એમ ભગવાન સ્વયં આ સૃષ્ટિનો સર્જનહાર છે એની એની કથા સત્સંગમાં જો આટલી તાકાત છે. એ હરિ સાવક તો ભગવાન સ્વયં વધાર્યા હોય એમાં કેટલી શક્તિ કેટલી તાકાત. એ વાતને કહેતા કે છે કામદ ઘન દારિદ દવારિકે દરિદ્ર દાના દવા નળ સમાન. જેમ જંગલમાં પવન વાય અને એના બે ડાળા ખૂબ ઘસાય ને એમાંથી તણખા જરે અને એ તણખા સૂકા પાંદડાના ઢગલામાં ફરે. જંગલમાં સૂકા પાંદડા કાઢવા કોણ જાય? આપણે તો જોયા છે અંદર આટલો આટલો પગ ઉતરી જાય સૂકા પાંદડામાં. જંગલમાં ચાલવામાં એટલી મુશ્કેલી, તો એની અંદર એક તણખો પડે સૂકા પાંદડા સળગે અને આખા વનનો દાવાનળ બનાવી દે કે જેને ઓલવી ના શકે. દાવ લાગ્યો કહેવાય. એ દાવાનળ ગમે તેવો જોયો તો કોઈ ઓલવી ના શક્યો હિમાલયની અંદર. અને ઓલવ્યો તો એને ઓલવ્યો વરસાદ સ્વરૂપે. એ દાવાનળના આવા ભયા એની ભયાવહતાને શાંત કરવાની શક્તિ માત્ર પ્રભુમાં છે. વિકૃતિઓ અને વાસનાઓનો જયારે દાવાનળ સળગે માણસના જીવનમાં એના માનસમાં એના શરીરમાં એટલો બધો ભભૂકતો હોય એ પોતાની જાતને અંકુશમાં નિયંત્રણમાં ના રાખે એવો ભભૂકતો. એને પોતાની પોતાની અગ્નિ ઠારવી કેવી રીતે એની કોઈ દિશા ના મળતી હોય, સૂઝ ના મળતી. પણ એવા દાવાનળને પણ અહીંયા અગાડી કહ્યું કે આ કથા કામદ ઘન દરિદ્રતાના આ ભયંકર દાવાનળની અંદર એને વરસાદ સ્વરૂપે બિલકુલ શાંત કરી દે. ભગવાન શિવ પણ જ્યાં બેઠા હોય ત્યાં સમાધિ લાગી જાય. તબ શંકર નિજ સ્વરૂપ સમારા લાગી સમાધિ અખંડ અપારા. બસ ભગવાનને યાદ કરે અને સમાધિ લાગી જાય એટલે નિર્વિકલ્પ સમાધિ. પોતાના આ સ્થૂલ અસ્તિત્વનું પણ વિસર્જન. સમાધિ કોને કહેવાય? ધ્યાનમાં બેઠા છીએ અને આપણું પોતાનું અસ્તિત્વ સંપૂર્ણ વિસ્મૃત થઈ જાય, છું જ નહીં, છે જ નહીં એમ. લાગી સમાધિ અખંડ અપા તબ શંકર નિજ સ્વરૂપ સમારા. બસ એ જે સમાધિ છે અને એમાંથી જે ભગવાનનું સાનિધ્ય અને એના દ્વારા જીવનમાં આટલી બધી નિરાંત, આટલો બધો સંતોષ કે પેલા વિકૃતિઓ અને વાસનાઓના દાવા નળને પ્રભુનું નામ સ્મરણ એને ઠારી દે, શાંત કરી દે. કામદ ઘન દારિદ દવારી, દારિદ્રતાનું જે દારિદ્રતાને ફીટી જાય દારિદ્રતા.